தேவ்யா கோக்ஷிரத்னம் சப்தஜீதர்வாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்
ராஜச்சந்திர வச்சனமிருத் மும்பை அசோசூத் ஏகம் புத்வார் 1948 ஜீவனு கர்த்திருத்வ அகர்த்திருத்வப்பணு சமாகமே சிரவண தை நிதி தியாசன் கரவா யோக்ய છે. વનસ્પતિ આદિના જોગથી પારો બંધાય તેનું રૂપા વગેરે રૂપ થવું તે સંભવતું નથી તેમ નથી. યોગ સિદ્ધિના પ્રકારે કોઈ રીતે તેમ બનવા યોગ્ય છે અને તે યોગના 8 અંગમાંના 5 જેને પ્રાપ્ત થાય છે તેને વિશે સિદ્ધિ યોગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપ રૂપ છે. તેનો વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. કૌતુક આત્મપરિણામને વિશે યોગ્ય નથી. પારાનો સ્વાભાવિક પારાપણો છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો આ પત્ર છે. કોઈને કોઈ પ્રકારના પ્રશ્નો સૌભાગભાઈ પરમ કૃપાળુ દેવને પૂછાવે છે. એક એક પત્રોની અંદર 3-3, 4-4 પ્રશ્નો હોય અને કૃપાળુદેવના પત્રોમાં એના રેફરન્સથી એ બધાનું સમાધાન હોય. પહેલી જે લીટી છે, જીવનું કર્તૃત્વ અકર્તૃત્વપણું સમાગમે શ્રવણ થઈ નિધિ ધ્યાસન કરવા યોગ્ય છે. આ એક કોઈ પ્રશ્ન છે, એનું સમાધાન છે. જીવનું કર્તૃત્વ અને અકર્તૃત્વ, જીવ શું કરે અને શું ન કરી શકે, કરતાપણું અકર્તાપણું. દાર્શનિક જગતમાં એકાંગી દ્રષ્ટિથી આ બાબતમાં ઘણો વિવાદ, સમજણનો અભાવ, એટલે વાદ વિવાદની અંદર જ પડ્યા હોય. જીવનું કર્તૃત્વ છે કે અકર્તૃત્વ છે, આત્મા શું કરે, આત્માને તો ઇન્દ્રિયો નથી, ભાવ સિવાય શું કરે, જ્ઞાન સિવાય આત્મા શું કરી શકે, આવો પ્રશ્ન. ત્યારે એક એક જડ છે, એ જડ શું કરે, જડને ક્યાં સ્ફૂર્ણા હતી, જડને ક્યાં પ્રેરણા હતી, તો જડ ન કરી શકે, આત્મા ન કરી શકે અને કંઈક થાય છે, એ હકીકત છે. જેનું પરિણામ બંધ છે, જે થાય છે તેનું પરિણામ બંધ છે, જે થાય છે તેનું પરિણામ મુક્તિ છે. જીવ જન્મ મરણના ચક્કરમાં ગતિ આગતિમાં જાય છે એ પણ કંઈક કોઈ ક્રિયાનું પરિણામ છે, અને જીવ જન્મ મરણથી મુક્તિ મેળવે છે એ પણ કોઈ ક્રિયાનું પરિણામ છે, અને એ ક્રિયામાં આત્મા કરતા નથી, જડ કરતા નથી. હવે કરતા કોણ, કોને લાવવો, ક્યાં ગોતવો, આ શેને કારણે થાય? જાદુના ખેલ ત્યાં, કોઈની કૃપા ઉપર આવ્યું, કોઈ ઓલ માઇટી એવો લોર્ડ બેઠો છે, બેઠા બેઠા બધું કર્યા કરે છે, અને એ કરે તો આ બધાની સ્થિતિ શું, ચેતનની સ્થિતિ ને જળની સ્થિતિ સમાન. કેટલી જબરજસ્ત વાત પરમ કૃપાળુ દેવ એ 6 પદના પત્રમાં તો સમજાવી છે, પણ જગતના જીવોને સરળ બુદ્ધિથી એ વાત ગ્રહણ થતી નથી. કેટલીક વાર ઘણી વાતો બહુ સરળતાથી ગ્રહણ થઈ જાય, એ બુદ્ધિના વિપર્યાસથી ક્યારેય ન થાય, આગ્રહથી ક્યારેય ન થાય, મતવાદથી ક્યારેય ન થાય, નયવાદથી ક્યારેય ન થાય. કર્તૃત્વ અને અકર્તૃત્વ જ્યારે વાત કરે તો એકાંતે એક જ કરે, કાં કર્તૃત્વ ઉપર ચાલ્યો જાય, કાં અકર્તૃત્વ ઉપર ચાલ્યો જાય. પણ વ્યક્તિગત રૂપની અંદર જે કર્તૃત્વ છે એ જ સંયોગમાં અકર્તૃત્વ છે, અને સંયોગમાં જે અકર્તૃત્વ છે એ વ્યક્તિત્વ કર્તૃત્વ છે. કેટલીક ક્રિયા, કેટલાક પરિણામો સંયોગી હોય, સંયોગી હોય. રક્તને શુદ્ધ કરવાની પ્રક્રિયા છે શરીરમાં, કિડનીની ફંક્શનની પ્રક્રિયા છે, હાર્ટના ફંક્શનની પ્રક્રિયા છે. આ બધી પ્રક્રિયા એકલા જળની છે કે એકલા ચેતનની છે? ચયાપચયની ક્રિયાની પ્રક્રિયા છે, સંયોગી છે. એકની હા કરે છે એ જ, એ દ્રવ્ય કરે છે. પેલું દ્રવ્ય તો માત્ર ત્યાં એની ઉપસ્થિતિ છે, એનું પરિણામ છે. એ જીવના, એ ચેતનના કોઈ પૂર્વે કરેલા કર્મના પરિણામનું પણ એક પરિણામ છે. પણ આ બધી વસ્તુ જો તત્વજ્ઞાનથી કેવળ જોવા જાય, કેવળ બુદ્ધિના આધાર ઉપર, તો આ વાતને ઘણીવાર બેસે નહીં. કારણ કે જીવ એક એક તત્વને જુદું જુદું સમજે છે. આ સમુચય છે. જગતમાં આત્મદ્રવ્ય છે એકલું છે, તો છ દ્રવ્યને કારણે આત્મદ્રવ્ય છે ને. પેલા ધર્માસ્તિકાયના અભાવમાં આત્મદ્રવ્ય છે, અધર્માસ્તિકાયના અભાવમાં આત્મદ્રવ્ય છે, પુદગળના અભાવમાં જીવદ્રવ્યની વિચારણા કીધી છે, ધર્મની વિચારણા કીધી છે, આકાશના અભાવમાં કીધી છે, કાળના અભાવમાં કોઈ પરિણામ કીધું છે. સત્કારકનો વિચાર કરીએ તો છ દ્રવ્યનું સંયુક્તપણે લોકનું સ્વરૂપ જ્યાં છ વિદ્યમાન છે, અરે એક પ્રદેશમાં જ્યાં છ છ છે. વાત થોડી સૂક્ષ્મ થાય, પણ આ વાતને ખૂબ સરળતાથી સમજીએ એટલે એમ થાય કે એકના અભાવથી બીજું છે એવું નથી. આ સમવાય છે, આખું દર્શન સમવાયનું દર્શન છે. કોઈ પણ કારણ બને છે ત્યારે પણ જ્ઞાનીઓએ બહુ સૂક્ષ્મતાથી અનેક પરિબળોમાંથી પાંચ પરિબળ આપણને આપ્યા કે સમવાય જ્યારે પાંચ પૂરા થાય ત્યારે જ કોઈને કોઈ ક્રિયા સંપન્ન થાય, નહીં તો ન થાય. તો સમવાયની સ્થિતિની અંદર જીવનું કર્તૃત્વ શું, જીવનું અકર્તૃત્વ શું, જીવ કરતા ક્યારે, જીવ કરતા અકર્તા ક્યારે, આત્મસિદ્ધિમાં આ વાત બહુ સરસ રીતે એક એક લીટીમાં આવી દીધી. ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ, વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાં, વૃત્તિ વહી નિજ ભાવમાં થયો અકર્તા. અરે એ જ કરતા છે ને એ જ અકર્તા છે. આ બંનેનું એક્સ્ટ્રીમ શું કામ લઈએ છીએ, એકાંગી શું કામ લઈએ છીએ, એક પક્ષી શું કામ લઈએ છીએ. સ્વભાવની પરિણતિ એ જીવ પોતાના સ્વભાવનો કરતા છે, પોતાના સ્વરૂપનો કરતા છે. પરંતુ વિભાવની પરિણતિ એ જીવ કર્મનો કરતા છે, નહીં તો કર્મનો કરતા થાય કોણ, એ તો નક્કી કરવું ને પાછું. કર્મ એ હકીકત છે, ઇટ ઇઝ અ ફેક્ટ. અને એ જો ફેક્ટ હોય, ઇટ ઇઝ અ રિઝલ્ટ, એ ક્રિયા છે, નિષ્પન્ન પરિણામ છે, એનો કરતા કોઈ નથી, તે પરિણામ થાય ખરું ન થાય. પુદગળ છે તો પુદગળથી થાય કર્મ, જીવના અભાવમાં જીવનો અભાવ ગણો અને પુદગળની ગમે તેટલી તાકાત ગણો, એ કર્મના રૂપમાં પરિણમે. તો આ રીતે જીવનું કરતા પણ અનુપચરિત વ્યવહારથી તે દ્રવ્ય કર્મનો કરતા છે, અને ઉપચરિત વ્યવહારથી તે ઘર નગર આદિનો કરતા છે. પણ કરતા જીવ છે, બીજો નહીં કોઈ. હવે એક વાર મગજમાં આવે કે ના, આત્મા કાંઈ નથી કરતો, આત્મા કાંઈ, પણ આત્મા કાંઈ નથી કરતો તો આ જગત ક્યાંથી થાય છે? ચૈતન્યના અભાવમાં જગતનું સર્જન કેવી રીતે? જુદા જુદા પાસાઓને જીવે વિચારવામાં વિવેક રાખીને જો વિચારે કે કર્તૃત્વ પણ નથી અને અકર્તૃત્વ પણ નથી, આ જગતના સંબંધમાં આ જ્યાં વિભાવ છે ત્યાં એના કર્મના પ્રભાવ નીચે આત્માનું કર્તૃત્વ થઈ ગયું, અને જ્યાં ત્યાંથી મુક્ત થઈ ગયો તો સ્વભાવ નીચે થઈ ગયો, સ્વભાવનું પરિણામ જુદું આવ્યું, વિભાવનું પરિણામ જુદું આવ્યું. પણ કૃપાળુ દેવે આ તત્વજ્ઞાનને, આ વાતને સિદ્ધાંતના રૂપમાં છ પદના પત્રમાં પણ કહી, આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પણ કીધી. પણ એનાથી, એ વાંચવાથી જીવને એનો આગ્રહ બંધાઈ ગયો હોય, અભિપ્રાય સજ્જડ થઈ ગયો હોય, તો સમાધાન ન મળે. એ વાંચે ખરો, પણ એને એમ થાય કે લખ્યું છે ખોટું છે, ભલે બોલે નહીં, પણ એની શ્રદ્ધા તો ખોટી જ, એને થતી જ નથી એના ઉપર શ્રદ્ધા કે આ જ્ઞાની પુરુષ કહે છે તે વાત તેમ જ છે, નથી થતી. એટલે છ પદનો પત્ર વાંચવાથી એ સમ્યક દર્શન થાય એવું નહીં. કેમ કે અભિપ્રાય તૂટતો નથી. આ પ્રશ્નો નીકળ્યા અને એ નીકળ્યા ત્યારે કૃપાળુ દેવે એને જવાબ સરસ આપ્યો છે. એક જ લીટીમાં તમારે જીવનું અને અકર્તૃત્વપણું અને કર્તૃત્વપણું એ સમાગમે શ્રવણ થઈ નિધિ ધ્યાસન કરવા યોગ્ય છે. એ સમજવું, એ સાંભળવું અને સમજવું એ પત્ર વ્યવહારથી નહીં બની શકે, પરંતુ સમાગમે, વન ટુ વન ટોક, સમાગમે સમજીએ એટલે તમારા પ્રતિભાવ શું છે, તમારા ભાવ શું છે, તમારી સમજ શું છે. જ્ઞાનીઓ એને સમજાવે કે ક્યાં ભૂલ થાય એ તો એને ત્યાં જ્યારે સાંભળે ત્યારે તરત ખબર પડે કે આમ નહીં પણ આમ. એની સામે અનેક પ્રકારની જ્ઞાનીઓ પાસે તો યુક્તિ છે, પ્રયુક્તિ છે, વસ્તુને સરળ રીતે સમજાવવાની અને અદૃશ્ય પદાર્થને સમજાવવાની શક્તિ, અરૂપી પદાર્થને સમજાવવાની શક્તિ, અમૂર્ત પદાર્થને સમજાવવાની શક્તિ, અવ્યક્ત પદાર્થને સમજાવવાની શક્તિ, અવ્યક્ત પરિણામને સમજાવવાની શક્તિ, આ જ્ઞાનીનો અતિશય છે. જે વાત આપણને શબ્દથી ન સમજાય એની સામે બેસી અને શબ્દ એ નહીં પણ ભાવથી સમજાઈ જાય, કેમ કે જ્ઞાનીના શબ્દોમાં ભાવનો જોર હોય છે, અનુભૂતિનું જોર હોય છે. એ જે અનુભૂતિનો જોર છે એ તર્કને ગૌણ કરે છે, એટલે સાંભળનારને તર્ક ગૌણ થઈ જાય છે, અનુભૂતિ એનો પ્રભાવ થાય છે, અને વાંચવામાં તો એનું તર્કનું જોર એમને મરીએ છે. એ જ્યાં સુધી તદ્રુપ થતો નથી વાંચવામાં, જ્યાં સુધી જ્ઞાની સાથે એકાકાર થતો નથી, ઉપયોગની એકતા નથી થતી જ્ઞાની સાથે, ત્યાં સુધી તો એ શબ્દમાં રહ્યો છે, હજી તર્કમાં રહ્યો છે. સમાગમે શ્રવણ થઈ, તમે શ્રવણ કરજો, સમાગમમાં કરજો, એટલે તમે એ શબ્દનો અર્થ, એનો આશય અને એની પાછળ રહેલો જ્ઞાનીનો ભાવ પકડવા પ્રયત્ન કરજો. એ સમાગમમાંથી થશે. અને પછી શું કરવું? નિધિ ધ્યાસન. એ જો ખરેખર તમારે સમજવું હોય ને પરિણામ જોઈતું હોય, એની પ્રતીતિ જોઈતી હોય, તો નિધિ ધ્યાસન કરવું પડશે. નિધિ ધ્યાસન એટલે અખંડ ચિંતવન. જ્ઞાનીએ જે વાત કહી છે, જે બોધ આપ્યો છે, જે વસ્તુની સમજણ આપી છે, એનું અખંડ ચિંતવન કરવું, સતત એને વાત, જ્યાં સુધી પોતાની અનુભૂતિ ન બને ત્યાં સુધી. કેમ કે જ્ઞાનીઓએ અનુભૂતિમાંથી એ વાત કીધી છે, માટે અનુભૂતિ બનવી જ જોઈએ, નહીં બને ત્યાં સુધી દોષ મારો છે. પુરુષાર્થમાં ઉણપ મારી છે, કચાશ મારી છે, વસ્તુ સ્થિતિ તો આમ જ છે, માટે નિધિ ધ્યાસન કરવું. એને કહ્યું છે અખંડ ચિંતવન કર, જ્યાં સુધી એ તને કહેલી વાત, એ સમજણ અનુભૂતિના રૂપમાં પ્રગટ ન થાય ત્યાં સુધી આ પુરુષાર્થ અખંડપણે ચાલુ રાખવો. કારણ કે એ અનુભૂતિમાંથી આવેલી વાત છે, માટે અનુભૂતિમાં પરિણામ આપશે જ. નિધિ ધ્યાસન કરવા યોગ્ય છે. અને આપણે ગયા પત્રમાં એક છેલ્લું વાક્ય રહી ગયું હતું, એ આની સાથે સંકલિત છે, જોકે મારે તો લક્ષ્ય બહાર રહી ગયું હતું. એકવાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જ ઈશ્વર ઈચ્છા હશે તે થશે. એકવાર એક તણખલાના બે ભાગ કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વર ઈચ્છા હશે તે થશે. આ જીવનું કર્તૃત્વ અને અકર્તૃત્વ એટલું સરસ એ બંને સાથે જોડાઈ ગયું છે. તણખલાના બે ભાગ કરવા, એમાં કયો બીજો મોટો મોથ મારવો છે? પણ એ તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ, આ કર્તૃત્વનું મિથ્યા કર્તૃત્વ જીવની અંદર રહેલું, કે તણખલાના ટુકડા શું, હું તો પહાડના ટુકડા કરી નાખું, આ જીવનું કર્તૃત્વ. આવી વાત સાંભળીને તણખલાના ભાગ કરવાની વાત કરો છો, લાવો લોખંડનો સળિયો વાળી દઉં, શું સમજો છો મને? એક મુક્કો મારું તો ઈંટ તોડી નાખો, કરાટેનો હું પહેલવાન છું, દિવાલ પાડી નાખીશ, એક પાટું મારીશ તો જમીનમાંથી પાણી નીકળશે. આ કર્તૃત્વ. જ્ઞાની કે છે એક પ્રણખલાના બે ભાગ કરવાની ક્રિયાની શક્તિ પણ જ્યારે ઉપશમ થશે કે એ પણ હું કરી શકું એમ નથી, વસ્તુ એના સ્વભાવથી થાય, વસ્તુ એના પોતાના પરિણામથી થાય. એ ક્યારે થાય? આ શક્તિ ઉપશમ થાય કે એમાં પણ હું ક્યાંય નથી, આઈ એમ નોવેર, આઈ મે બી ઇન્સ્ટ્રુમેન્ટલ, હું એમાં નિમિત્ત તરીકે ક્યાંક હઈશ, ક્યાંક મારી પેસિવ પ્રેઝન્સ હશે, મારી હાજરી હશે, બને ક્યાંક નિમિત્ત હશે, એ નિમિત્ત કારણ રૂપે પણ હશે અને એ નિમિત્ત દ્રષ્ટા રૂપે પણ હશે, એ નિમિત્ત સાક્ષી રૂપે પણ હશે, એ પુષ્ટ નિમિત્ત હોય, એ જોગાનુયોગ નિમિત્ત હોય, એ સાયોગિક નિમિત્ત હોય. નિમિત્ત અનેકવિધ પ્રકારે હોય છે, સાક્ષી રૂપે નિમિત્ત હોય. કેટલાય જીવોના કલ્યાણમાં જ્ઞાનીઓનું માત્ર સાક્ષી રૂપે હોવું એ જ એનું કલ્યાણ છે. શું નિમિત્ત એમાં ગણું? વર્ધાના આશ્રમની અંદર વિનોબાજી અને એના ભાઈ બાળકોબાજી બધા સવારે પ્રાર્થનામાં સત્સંગ થાય, પછી વચનામૃત વાંચે. બાળકોબાજી વચનામૃત વાંચે, એક બે પત્રો રોજ લે. એમાં આ બધા સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાનીઓ આવી ગયા હતા. એણે પ્રશ્ન કર્યો, કાર્યક્રમ પૂરો થયો એટલે, કે આજનો ટાઈમ તો હાવ ખોટો બેકાર ગયો. આ તમે શ્રીમદનું વાંચ્યું, આ ભારતની આઝાદીની લડાઈમાં શ્રીમદનું શું યોગદાન? આ બધી તો નિષ્ક્રિયતાની વાતો છે. આપણે તો રાષ્ટ્રનું કલ્યાણ કરવા બેઠા છે અને અમે આવ્યા છીએ આઝાદીના લડવૈયાઓ બધા, તો કંઈક આમ કરીને તેમ કરીને આ બધી વાતો હતી. વિનોબાજી તો બહુ જ્ઞાની ગંભીર પુરુષ, એટલે એને બાળકો બાને જ કીધું કે તું આને કે, તું વાંચસ તો સમજાવે ને કે આનો શું રોલ છે. વોટ વોઝ ધ રોલ એન્ડ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ ગ્રેટ સિયર્સ? આ દેશના ભવ્ય ઉત્થાનની અંદર, પુનરુદ્ધારની અંદર, ગૌરવાંકિત ઇતિહાસમાં આ દેશના સંતોનું શું યોગદાન છે? હવે જેને ક્રિયાની શક્તિ આ પ્રકારની છે, કલ્પના ક્રિયાની, મારફાળની, એને સમાધિની ક્રિયા કેવી રીતે સમજાય? પણ બાળકોમાં એ જવાબ સરસ આપ્યો. એણે કહ્યું કે શું છે એ તો મને કંઈ ખબર નથી, એમનું યોગદાન શું છે. પણ આવા મહાપુરુષો આ ધરતી ઉપર માત્ર શ્વાસ લીધા એમાં પણ આખી જગતનું કલ્યાણ છે. એ આ ધરતી ઉપર અવતર્યા અને એણે આ ધરતી ઉપર શ્વાસ લીધા, એમાં જ સમસ્ત માનવજાતનું કલ્યાણ છે. અને આ વાત સિકંદરને એના ગુરુએ કીધી હતી. જગતને જીતવા નીકળનાર એલેક્ઝાન્ડર એ જાય છે ત્યારે બધાને પૂછે છે કે બોલો તમારા માટે શું લાવવું? ભારત તો સોને કી ચીડિયા, ખૂબ ભારતના વૈભવની ઐશ્વર્યની વાતો જગતની અંદર ચોરે ચૌટે હતી કે માલામાલ છે, સોનું હીરા રત્ન માણેક મણી, મૂલ્યવાન ચીજોનો ખજાનો એટલે ભારત. તો ખૂબ વૈભવ લઈને આવો, ખૂબ ધન લઈને આવો, ખૂબ દોલત લઈને આવો, ખૂબ ખજાનો લઈને આવો. એના ગુરુએ કીધું એરિસ્ટોટલે કે તું જાસ અને ગ્રીક રાષ્ટ્રનું જો તારે કલ્યાણ કરવું હોય તો ભારતમાંથી એક સંતને લાવજે, એક યોગીને લાવજે. જો એના પગલા ગ્રીસની ધરતી ઉપર થશે તો એ રાષ્ટ્રનું કલ્યાણ છે, મંગલ છે. જા તારે જવું હોય તો. બહુ ટ્રાય કરી, આને તો બધું લૂંટી દીધું, બધું લઈ ગયો, એની તૈયારી કરી, પણ એમ થયું કે ગુરુની ચિત્ત તો હજુ આવી નથી. અને એક સંન્યાસી શોધો કોઈ કે ભાઈ છે, બેઠો છે, સાવ દિગંબર અવસ્થામાં છે અને એક પથ્થર ઉપર બેઠો છે, આસન પણ નથી બેસવાનું. ઓહો, જાઓ એને કહો કે તમારે ગ્રીસ આવવાનું છે. પેલો માનતો નથી, ઘણી લાલચ પ્રલોભન બધું આપ્યા પછી ભય આપે છે કે નહીં આવે તો આ તો હુકમ છે અને તારો શિરચ્છેદ કરવામાં આવશે. તો પણ કહે છે કે તારા તલવારથી શસ્ત્રોથી હું મરાતો નથી, હું મેઘથી ભીંજાતો નથી, હું વાયુથી સુકાતો નથી, અગ્નિથી બળતો નથી, અચલો અયમ સનાતન, હું તો સનાતન અજર અમર ચૈતન્ય છું, શું કરશે આ તારું બધું, એ જાણતો નથી. અને સિકંદર પણ ગ્રીસ સુધી પહોંચતો નથી. આ તાકાત કોણ સમજે? એક ત્યાં માત્ર નિમિત્ત માત્ર છે ગુરુ. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, જે સમજે એ જ થાય. પણ છતાંય જુઓ પુરુષાર્થ એના ઉપર જ છે, જે સમજે એ થાય. પણ સદગુરુ આજ્ઞા જીનદશા નિમિત્ત કારણમાં, પણ એને સમજવા માટે નિમિત્ત શું? એ સમજે ક્યારે? અનંતકાળ ગયો કાનો સમજો, સમજો તો પોતાની જ છે ને, કઈ પારકી નથી, છતાંય નથી સમજો, છતાંય રખડે છે, છતાંય ગતિ આ ગતિમાં છે, છતાંય અનંત દુઃખને સહન કરે છે, શું કામ સમજો નથી? સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં ભાઈ, એને જ્યારે એક નિમિત્ત રૂપે સાક્ષી નિમિત્ત હશે, પુષ્ટ નિમિત્ત પણ બની શકે છે, સદગુરુની આજ્ઞા મળશે, બોધ મળે, અને કોઈ એવી દશાનું એ દર્શન કરે જિનેશ્વરની, તો એ પોતે જ સિદ્ધ સ્વરૂપને પામશે. પણ ઉપાદાનનું નામ લઈ એ જે તજે નિમિત્ત પામે નહીં સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ગુરુએ તો એનું ભવિષ્ય ભાખી દીધું કે અનંતકાળ ગયો છે અને બીજો અનંતકાળ જાશે, ઉપાદાન 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 મેંડો છે પોપટની જેમ. એનું નામ લઈને નિમિત્તને તજે છે, નિમિત્ત કંઈ કરનાર નથી, કંઈ કરનાર નથી, કંઈ કરનાર નથી. અરે ભાઈ તને નહીં સમજાય આ જીવનું કર્તૃત્વ અને અકર્તૃત્વ. એટલે જ્ઞાની કે જે સમાગમે સમજો, અને એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા એની શક્તિ પણ ઉપશમ થઈ જાય, મારું કર્તૃત્વ અહીં સુધી સમાપ્ત થઈ જાય. કૃપાળુ દેવે તો કહ્યું કે અમારું શરીર એટલું બધું શાંત થઈ જાય, એટલું બધું શાંત થઈ જાય કે કોઈ રખડતા મૃગને ખંજવાળ આવતી હોય તો મારા શરીરને એ ઝાડનું ઠૂઠું માનીને મારા શરીર સાથે એનું માથું ખંજવાળે. મન વચન કાયાના ઇન્દ્રિયો આટલા સુધીની સ્થિરતા પ્રાપ્ત કરે, આ અકર્તૃત્વ, જીવનું અકર્તૃત્વ. અને આ તમામ પ્રકારના લોકની અંદરના પરિભ્રમણના બધા અને કર્મનો ક્ષય કરીને હું મારા સિદ્ધત્વને પ્રાપ્ત કરું, આ જીવનું કર્તૃત્વ. ગમે તેવો પરિસર પડો, ગમે તેવી દુઃખ આવો, ગમે તેવી આપદાઓ આવો, ઉપસર્ગોના પહાડ તૂટી પડો, તો પણ ગજા વગરને હાલ મનોરથ રૂપ જો, તો પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુ આજ્ઞાએ થાસુ તેજ સ્વરૂપ જો, આ કર્તૃત્વ. અને તણખલાના બે ભાગ કરવાની પણ શક્તિ ઉપશમ થઈ જાય, આ અકર્તૃત્વ. ક્યાં શું સમજવું છે, શું વિવેક કરવો છે, જીવને સ્વ અપેક્ષા એ શક્તિની ઉપયોગ છે. તો કે છે તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે ઈશ્વર ઈચ્છા જે હશે તે થશે. આવું જીવનું કર્તૃત્વ અને અકર્તૃત્વ સમાગમે શ્રવણ થઈ, સમાગમમાં સંતની પાસે બેસીને સાંભળજો. ક્યારેક આપણી બુદ્ધિ કામ નહીં કરે. આપણું જે આઈક્યુ છે ને, એ આઈક્યુ ને અહીંયા ધેર ઇઝ નો પ્લેસ. ઇન્ટેલેક્ચ્યુઅલ કોર્ટ અમારો ઊંચામાં ઊંચો આઈક્યુ છે, આ ઊંચામાં ઊંચો આઈક્યુ વાળોનો આ વિષય નથી, આ તારી લાઈન નથી. આપણે આઈક્યુથી ટેવાયેલા છે. આઈક્યુ છે એ બુદ્ધિનો વિપર્યાસ, જેટલો વધારે એટલો આઈક્યુ ઊંચો. કેમકે અનુભૂતિની વાત છે, તર્કથી પર છે. મિયર ઇન્ટેલિજન્સ વિલ નોટ વર્ક હિયર. તો અહીંયા તો આઈક્યુ ને ઈક્યુ જોઈએ, ઇમોશનલ કોટ જોઈએ, ભાવનાત્મક જોઈએ, એ કેટલો ઊંચો છે. ભાવથી વસ્તુનું ગ્રહણ કરવું, વસ્તુને સમજવી, ભાવથી વસ્તુના તત્વના સ્વરૂપનો વિચાર કરવો, અને ભાવથી જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે બુદ્ધિનો વેપાર શાંત થાય છે, આવા વિકલ્પ ઉપશમ થાય. આ મિથ્યા કર્તૃત્વના ભાવો જ્યારે ઉપશમ થાય ત્યારે જ અંદરનું ખરું કર્તૃત્વ એ જાગે છે. એ સમાગમે શ્રવણ કરી નિધિ ધ્યાસન કરવા યોગ્ય છે. આ એકવાર માત્ર સાંભળી લીધું, એકવાર માત્ર વાંચી લીધું, અથવા એકવાર માત્ર ચર્ચા કરી લીધી, ઇટ્સ નોટ એન્ડ. જ્યાં સુધી તદ્રુપ પરિણામ ન થાય બોધનું, ત્યાં સુધી અનુભૂતિનો રણકાર નહીં થાય. અંદરથી ભણકાર નહીં આવે જીવનો, આત્માની અનંત શક્તિનો. અનંત શક્તિમાં આત્મા કે છે તણખલાના બે કટકા કરવાની એની શક્તિની ભાવનાઓ એ ઉપશમ થઈ જવી જોઈએ, અને અનંત શક્તિમાન છું એ જાગૃત થવું જોઈએ. મારી શક્તિ અનંત, મારું વીર્ય અનંત, આત્માના ગુણોમાં આ જાગૃતિ થાય અને આ ઉપશમ થાય. લાગે દિસ ઇઝ મિયર કોન્ટ્રાડિક્શન, આ તો વિરોધાભાસની વાત કરો છો. ના, આમાં પ્રત્યેક દ્રવ્યનો સ્વતંત્રપણે જ્યારે વિચાર થાય છે એના સ્વરૂપનો, ત્યારે સ્વભાવનો, તો પ્રત્યેક પદાર્થનું પરિણમન એના સ્વભાવ અનુસાર, સ્વરૂપ અનુસાર, શક્તિ અનુસાર થાય છે. પછી જે કંઈ બને છે એ સંયોગ છે, યોગાનો યોગ છે. તે વાત અહીંયા પૂરી કરીએ છીએ. જીવનું કર્તૃત્વ અને અકર્તૃત્વની વાત સમાગમે શ્રવણ થઈ નિધિ ધ્યાસન કરવા યોગ્ય છે. એથી પણ અંત નહીં આવે, તમારે એનું નિધિ ધ્યાસન કરવું પડશે. વારંવાર સતત એનું રટણ, એનું એમાં રમણતા, એનું ચિંતન અને એનું અખંડ ચિંતન જ્ઞાનીઓ કે છે કરવું પડશે. પછી બીજો પ્રશ્ન મૂક્યો છે કે આવી કઈ સિદ્ધિ હોય, પારામાંથી રૂપું થાય, ત્રાંબામાંથી સોનું થાય, આ બધું શું છે? પૂછ્યું છે સૌભાગભાઈ, પ્રશ્નો કર્યા બધા. કૃપાણુદેવે એક પ્રશ્નનો અહીંયા જવાબ આપ્યો છે, બીજા પ્રશ્નોને બીજી જગ્યાએ આવે છે. એ કે છે વનસ્પતિ આદિના જોગથી પારો બંધાય તેનું રૂપા વગેરે રૂપ થવું તે સંભવતું નથી, એમ નથી? ને તો અહીંયા પછી અટકી જાય, તે સંભવતું નથી. પછી આગળ વાંચે નહીં, અહીંયા તો કોમા છે, અહીંયા ક્યાં પૂર્ણ વિરામ છે? અને તરત જ મને બોલવા કે સંભવે જ નહીં. પણ જ્ઞાની કે છે એમ નથી, સંભવે થાય કરો. વનસ્પતિના જોગથી, એવો યોગ છે કે પારામાંથી રૂપું થઈ શકે, એ થઈ શકે છે. યોગ સિદ્ધિના પ્રકારે કોઈ રીતે તેમ બનવા યોગ્ય છે. આ યોગની સિદ્ધિ છે. જુઓ, આ યોગની જે યોગ કરવામાં, જે અષ્ટાંગ યોગ કીધા છે, આત્મત્વ ચૈતન્ય પ્રગટ કરવા માટે, એની ક્રમશઃ સિદ્ધિઓ પ્રગટતી જાય. જેમ જેમ આત્મયોગ સાધ્ય થતો જાય તેમ તેમ જીવમાં ઇન્દ્રિયાતીત શક્તિનો અનુભવ થાય. અત્યારે તો આપણને ઇન્દ્રિયની શક્તિનો પણ પૂરો અનુભવ નથી, ઇન્દ્રિયની શક્તિનો. પ્રત્યેકની પાસે પોતાની ઇન્દ્રિયો છે, છતાં પણ એનું ફૂલ યુટિલાઇઝેશન નથી. બરોબર છે? આંખ છે, છતાંય આંખથી આપણે વાંચતા હોય તો કેટલાય શબ્દો વયા જાય, કેટલાય છૂટી જાય. લ્યો શું છે? તો આંખ આપણે એમ કેમ તમે જોઈને નથી વાંચતા? તો જોઉં જ છો, તે તો શું વાંચોસ તો? કાન છે, સાંભળતા નથી. ઓલો કાંઈ કહે છે ને પોતે કાંઈ સમજે છે એટલે. પણ આ તને શબ્દ કીધો તો કે મારું ધ્યાન નહોતું. આ બે ધ્યાન, આ બેરો, બેરો નથી બે ધ્યાન છે, આંધળો નથી બે ધ્યાન છે, ઉપયોગ નથી. કારણ કે જોનાર અને સાંભળનાર તો તત્વ જુદું છે, જેના થકી આ સંયોગિક ક્રિયા બને છે. આંખનું, આંખથી દેખાય છે એ દેખનાર પણ છે, ત્યારે આંખ પણ છે અને દેખાય છે એની એ અવસ્થામાં. અને એ વયો જાય તો આંખ સારી હોય એનાથી બીજો દેખે, પ્લાન્ટ કરે તો, પણ આ ન દેખે. તેના જોગથી આ થાય છે, યોગ સિદ્ધિથી બને છે. જેમ જેમ જીવ સાધના કરે તેમ તેમ એની અંદર એક અદ્ભુત જે શક્તિઓ છે, કેમ કે અંદર ચેતન છે કે નહીં, અને સાધના થાય એ તો ચૈતન્યત્વની જાગૃતિની સાધના છે ને, તો જેમ જેમ થતી જાય તેમ તેમ આવું બનવા યોગ્ય છે. અને આ ક્યારે બને? કૃપાળુ દેવે અહીંયા પ્રમાણ આપ્યું છે, યોગના આઠ અંગમાંના પાંચ જેને પ્રાપ્ત છે તેને વિશે સિદ્ધિયોગ હોય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ આઠ યોગ અંગ અષ્ટાંગ યોગ કહેવાય છે. આત્માની પૂર્ણતાની પ્રતિપત્તિ માટે, સમાપત્તિ માટે આ અષ્ટાંગ યોગ છે. એમાંના પાંચ જેણે સાધ્ય કર્યા છે, યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. પ્રાણોત્થાન થાય એ પ્રત્યાહાર અંગનું લક્ષણ છે, કે જ્યારે શરીર ઉપરથી શરીર અને મનને છૂટું કરી નાખે, શરીર અને મનને છૂટું કરી નાખે અને પ્રાણ ઉપર મનની શક્તિ ન લાગે, માત્ર પ્રાણ ઇન્દ્રિયોને એની સ્વેચ્છા પ્રમાણે ક્રિયા કરવા દે, મન નથી ક્યાંય અને છતાં શરીરનું સંચાલન ચાલે છે, શરીરનું સંતુલન રહે છે, કેવળ પ્રાણ છે, મન નથી ત્યાં, તો મનને અમનની અવસ્થામાં લાવી દે. આ પ્રત્યાહારની સ્થિતિમાં આવે ત્યારે મન અમનની ઈચ્છા ઉપર, તૃષ્ણા ઉપર, વાસના ઉપર વિજય પ્રાપ્ત થાય છે. હવે મન કહે એમ આ જીવ દોરાતો નથી, મનને છૂટું પાડી નાખે છે, મનને નિષ્ક્રિય કરે છે, મનનો નિગ્રહ થઈ જાય છે. આવી જ્યારે સ્થિતિ બને છે, અત્યારે તો બધા એકરૂપ છે, અત્યારે ઇન્દ્રિય, પ્રાણ અને મન બધું એકરૂપ છે, અને એમાં આ મનનું શાસન ઇન્દ્રિયો ઉપર પણ ચાલે છે અને પ્રાણ ઉપર પણ ચાલે છે, એટલે જે પોતાને કરવું છે એ થતું નથી, પણ મન જે પ્રકારે અવડચંડાઈ કરે છે એમ જ બધું ચાલ્યા કરે છે. આપણે જેને કહીને અવસપણે બધું ચાલે છે. આપણે કે કાંઈ સારું મન કાબૂમાં નથી રહેતું, મારે ધ્યાન કરવું છે ધ્યાન થતું નથી, માળા કરવી છે માળા થતી નથી, વાંચન કરવું છે વાંચન થતું નથી, મારે અમુક કામ કરવું છે એ થતું નથી, હજાર ઘોડા વચમાં આવે છે, આ મનના છે, આ તોફાન બધા મનના છે. જેનું મન શાંત છે એની ઇન્દ્રિયો સ્વસ્થ છે, એને સૂવું હશે ત્યારે સુઈ જશે, જાવું હશે ત્યારે જાગશે, હાથ પગને હલાવવાના હશે ત્યારે હલાવાશે, એની સંચાલનમાં પ્રાણ છે, એમાં એને જે ફોર્સ જોઈએ એ પ્રાણ આપે છે, એને સંચાલન શક્તિ એ પ્રાણમાં છે. પણ વચમાં આડું આવનાર જો કોઈ હોય તો મન છે. મનોનિગ્રહ આ પ્રત્યાહારના અંગ સુધી જ્યારે પહોંચે છે ત્યારે આ અમન અવસ્થા સુધી પહોંચે છે. યોગના આ પાંચ અંગ એ ઉત્તરોત્તર એક એક અંગ સ્થાપિત થાય ત્યારે જ થાય છે. કોઈ સમજે કે હું સીધો ધ્યાનમાં જાઉં, યમના ઠેકાણા નથી, નિયમના ઠેકાણા નથી, આસનના ઠેકાણા નથી, શ્વાસ ઉપર કોઈ કાબુ નથી, અને એને સમાધિ થાય, એને ધ્યાન થાય, શું થવાનું છે? ભ્રમણાઓ થાય, બીજું કાંઈ ન થાય. આ મનના તોફાનને શાંત કરવા માટે એક એક અંગ, યમમાં શું ન કરવું એ સમજાયું છે, હિંસા ન થાય, જૂઠ ન થાય, ચોરી ન થાય, અભ્રમનું સેવન ન થાય, પરિગ્રહની મૂર્છા ન હોય, અને નિયમમાં શું કરવું એ કીધું છે, શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન, એ કોઈ સાથે સંબંધિત નથી, પોતા સાથે સંબંધિત છે, અને યમના વ્યવહાર બીજા સાથે સંબંધિત છે, હિંસામાં બીજા જીવની સાથેનો સંબંધ છે, ચોરીમાં બીજા જીવ સાથે સંબંધ છે, સત્યમાં બીજા જીવ સાથે સંબંધ છે, અભ્રમની અંદર બીજા જીવ સાથે સંબંધ છે, પરિક્રમમાં બીજા પદાર્થ સાથે સંબંધ છે. એટલે શું ન કરવું એ યમ, શું કરવું તે નિયમ. આખો યોગ માર્ગ આઠ દ્રષ્ટિની સજાઈની અંદર યશોવિજયજી મહારાજે સરળતાથી સમજાવ્યો છે, અને યોગ દ્રષ્ટિ સમુચયની અંદર હરિભદ્ર આચાર્યે બહુ વિસ્તૃત સમજ આપી છે. પણ જ્ઞાનીઓની વાતને સમજવા માટેની આપણામાં દ્રષ્ટિ એવી તૈયાર થઈ જવી જોઈએ. એમણે જે કહ્યું છે એ જ રીતે આપણે સમજીએ. ભાવ, ભક્તિ આપણા જીવનમાં જો આવી પ્રકારની પહેલી સૂચિતા આવે તો આપણને એ વસ્તુ પકડાતી જાય છે. તો યમ અને નિયમ, પર અપેક્ષાએ કેમ રહેવું અને સ્વ અપેક્ષાએ કેમ રહેવું, અને પછી આસન પ્રાણાયામ વગેરે કીધા છે. સ્થિરતા, એકાગ્રતા, મનને વશ કરવાના વિધિ, શ્વાસથી મનને વશ કરો, વિચારોથી મનનો તંતુ તોડી નાખો. એને ખોરાક મળશે તોય ચાલશે, એકવાર શ્વાસ ઉપર જશો તો મન છૂટું પડી જશે. અભ્યાસ કરો, અભ્યાસ કરો. અત્યારે મન ઓતપ્રોત છે, આપણું આખું સમસ્ત જીવન મનના પ્રવાહથી નાચે છે. એ જેમ નચાવે એમ આપણે નાચીએ. ક્યારેક આપણને પોતાને આપણી અવસ્થા લાગે છે કે આપણું ધૈર્યું કંઈ થતું નથી, આપણે ઈચ્છીએ છીએ એવું કંઈ થતું નથી. પોતાને પોતાની લાચારી, આખા સમાજની હું પરવા ન કરું, કેનારો માણસ પોતાની બાબતમાં લાચાર થાય છે. ઉઠવું છે પણ ઉઠાતું નથી, સૂવું છે પણ સુવાતું નથી, આમ કરવું છે પણ થતું નથી, રોજ પ્લાન કરું છું પણ કંઈ થતું નથી. અને તને નથી થતું તો તને રોકનાર કોણ છે? કોણ રોકે છે? આ મનનો નિગ્રહ કરવા માટે આપણા યોગની અંદર આ બહુ સરસ જૈન દર્શનમાં આવો યોગ, સામાયિકનો યોગ, કાયોત્સર્ગનો યોગ, આ બધા યોગ છે મન ઉપરનો વિજય મેળવવાના. જાપના યોગ, સ્મરણ યોગ, આ બધા યોગ છે. મનનો નિગ્રહ કરો. અને કૃપાળુદેવે મનોનિગ્રહ માટે થઈને મોક્ષ માળામાં 100 નંબરનો પાઠ આખો આપ્યો છે. એના 18 જાતના પ્રકારના સાધનો આપ્યા છે કે મનોનિગ્રહ આ રીતે થાય. તો અહીંયા એ પ્રકારનું કહ્યું છે કે આવી સ્થિતિમાં જો આવે જીવ, આટલો બધો પોતે પ્રગતિ કરે યોગ માર્ગની અંદર અને 5 અંગ સિદ્ધ કરે, તો એને સિદ્ધિયોગ પ્રાપ્ત થાય. જે સિદ્ધિયોગથી એ પારાનું ચાંદીમાં રૂપાંતર કરી શકે. હેમચંદ્ર આનંદગંજીના જીવનનો એક પ્રસંગ છે કે આનંદગંજીએ જ્યારે સમુદાય છોડ્યો અને ઉપાશ્રયમાંથી વસ્ત્રપાત્ર સોંપીને બહાર નીકળ્યા અવધૂતના રૂપની અંદર, ત્યારે એનો એક જૂનો સ્વાધ્યાય એ વેદાંતની અંદર બહુ આગળ પડતો હતો અને એને યોગ માર્ગની સિદ્ધિ કરેલી. એને થયું કે હવે આ આનંદગંજની ગોચરી કોણ વરાવશે અને કામડી કોણ આપશે. એને થયું કે ભાઈ ચાલો હું જાઉં. એટલે આનંદગન પાસે આવીને કહે છે કે મારી પાસે હું આવ્યો છું પણ એક રસનો કૂંપો લઈને આવ્યો છું. નાની એવી બોટલ હતી જેમાં એવો ઔષધિનો રસ હતો. હે આનંદગન, આ રાખ તારી પાસે, તું તો મારો નાનપણનો ભાઈબંધ છો, આપણે બધાએ સાધના સાથે કરી છે અને મને આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે ગુરુ કૃપાથી. આ સિદ્ધિ શું છે? તો કે જ્યારે પથ્થર ઉપર નાખીશ આ રસ, તો જેટલા પથ્થરના જે ભાગમાં આ રસ ઢોળાયો હશે એ સુવર્ણ બની જશે. પથ્થર પણ સુવર્ણપણાને, પથ્થરપણાને ત્યાગીને તત્કાળ સુવર્ણ થાય છે, ભક્તામૃતમાં આવે છે, સોનું થઈ જાય તત્કાળ. આનંદગંજીને આને જવાબ શું આપવો? આ ઇતર માર્ગી હતો અને આ તો અધ્યાત્મ માર્ગી છે. આ સિદ્ધિ જો આને હોય તો આને કેટલી હોય? આનંદગંજીએ કહ્યું કે તું ઊભો રહે, હું હમણાં આવું છું, જરા લઘુશંકા કરી આવું. અને જાય છે શિલા ઉપર, લઘુશંકા કરીને પાછા આવે છે અને ઓલાને કહે છે શિલા જોઈ આવતું, કે છે આખી શિલા સુવર્ણની થઈ છે. આવી તો જેના અણુએ અણુની અંદર સિદ્ધિ છે. આ યોગીનું લક્ષણ છે. અને આ આત્મશક્તિ છે, ઇન્દ્રિયાતીત શક્તિઓ છે. હવે આને જગતના કોઈ નિયમ લાગુ નહીં પડે. ભૌતિક પદાર્થના નિયમો વૈજ્ઞાનના, એ વિજ્ઞાનના નિયમો અહીંયા લાગુ ન પડે. અને ત્યારે જાથાવાળા હતા નહીં. આનંદગંજીએ કહ્યું આ સિદ્ધિ યોગ છે. કૃપાળુ દેવતીથી આગળ કહે છે, આગળના પત્રમાં આવશે, આવી સિદ્ધિને પણ ઓળંગીને અમે જગત ક્યારેય સિદ્ધિયોગનો પ્રયોગ કરવાનો પણ વિચાર્યું નથી. એટલે સિદ્ધિ તો એને હસ્તકમલાવત છે. યોગ માર્ગની અંદર રહેલો આત્મા જ્યારે આત્મતત્વની આરાધના કરે છે, અનંત શક્તિની આરાધના કરે છે, ત્યારે આ શક્તિ તો નગણ્ય છે. ઉત્પન્ન થાય, દ્રષ્ટિ સિદ્ધિ થાય, વચન સિદ્ધિ થાય, સ્પર્શ સિદ્ધિ થાય, કઈ નવાઈ નથી. પણ જ્ઞાની એ સિદ્ધિનો ઉપયોગ કરે નહીં, એ લબ્ધિનો ઉપયોગ કરે નહીં. તો કે છે એને વિશે સિદ્ધિ જોગ હોય છે, આવું બનતું અસંભવિત નથી કે પારામાંથી રૂપું ન થાય, પથ્થરમાંથી સોનું ન થાય, અસંભવિત નથી. આ સિદ્ધિ જોગ હોય છે. આ સિવાયની કલ્પના માત્ર કાળક્ષેપરૂપ છે, તેનો વિચાર ઉદય આવે તે પણ એક કૌતુકભૂત છે. આવી આવી કલ્પનાઓ કરવી, આ તો કે છે સમય પસાર કરવા જેવું છે. પાણીમાં ચાલવાની સિદ્ધિ મળી, આકાશમાં ઉડવાની સિદ્ધિ મળી, આમાં ટાઈમ ગુમાવવાનો છે. પેલા રામકૃષ્ણ પરમહંસે કીધું, હાલો આપણે જઈએ, તો ઓલો હોડીને બદલે નદી ઉપર ચાલીને આવ્યો. રામકૃષ્ણને જરાક એની સામે જોયું કે જુઓ આપણી કેવી સિદ્ધિ. રામચંદ્રજી કે આની મારી પાસેથી ચારાને લીધા અને તે 20 વર્ષ કાઢ્યામાં. આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં 20 વર્ષમાં ઊંધે માથે લટકાણો, તે તું આવું પાણી ઉપર ચાલ્યો, આ ચારાણામાં મને લઈ જાય છે અહીંથી. રેવા દેને ભાઈ, આ જગતના આ ભૌતિક વૈભવ કે આવી સિદ્ધિઓ નગણ્ય છે, આમાં કાળક્ષેપ ન કરાય. આ જૈન દર્શન કહે છે રિદ્ધિ સિદ્ધિમાં કાળક્ષેપ ન કરાય. આવું કૌતુક, આવી ઉત્કંઠા કે આમ થાય, હું આમ કરું. ભગવાને ગોસાળાને વાર્યો તો જ્યારે ગોસાળાએ કીધું કે તેજોલેસિયાની વિધિ શીખવી છે, ભગવાને બહુ વાર્યો, આમાં કાળક્ષેપ કરવા જેવું નથી. આ જ સિદ્ધિ એ તારા પતનનું કારણ થશે. અને એટલો બધો કાળ એમાં જ ગયો બધો. ભગવાનથી વિમુખ થયો 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 તો થયો. ભગવાનને ગૌતમ તો છેલ્લે મળ્યા સાધના કાળના, પૂરો થયા પછી. પણ પહેલો વહેલો કોણ મળ્યો? ગોસાળો. અને પામી ગયા ગૌતમ. આ તો સારું થયું કે રહી રહીને ગોસાળાને કંઈક એવી ઉદય આવ્યો કે ભગવાનની સામે જોઈ રહી થયું કે મારી આ સિદ્ધિ પણ જ્યાં અફળ ગઈ તો એ સિદ્ધિનો નાથ કેવો હશે. મૂકેલી તેજોલેસિયા પાછી ફરે છે, અને પાછી ફરીને શક્તિ કંઈ સમાઈ શકતી નથી, તો જ્યાંથી નીકળી ત્યાં આવી. તો ક્યાંથી નીકળી હતી? પોતામાંથી નીકળી હતી, પોતા ઉપર જ આવી. કાળો ભટ થઈ ગયો, સળગી ગયો, પણ ભગવાન સામે નજર નાખે છે અને ભગવાને એની આંખમાં પ્રાયશ્ચિતના આંસુ જોયા કે આને રિયલાઇઝ થયું. એને એમ થયું કે ઓહો, આ સિદ્ધિ આ જગતના નાથની પાસે તો આ પણ બધું અર્થહીન છે. ત્યારે ભગવાને એને કરુણા કરીને કહે છે, ગોસાડાને પણ સદગતિ થાય છે. પણ એ તો આખી કથાનકની અંદર સમજવાનું એ છે કે આ સિદ્ધિમાં કાળક્ષેપ કરવા જેવું નથી. ઘણીવાર જગતના જીવો નાની મોટી સિદ્ધિમાં કેટલા રોકાઈ જાય છે. એક નાનું દુઃખ વયું જાય, એક પીડા દુખાવો વયો જાય, એના હારું તેને કાળક્ષેપ કરે. એટલે અધ્યાત્મની દ્રષ્ટિએ, બાકી તો બધું ઠીક છે, નહીં કરવાનું. એ દ્રષ્ટિકોણ જીવનમાંથી કાઢી નાખવાનો. હું પ્રભુની ભક્તિ કરું અને મારું ભૌતિક દુઃખ જાય, હું પ્રભુની ભક્તિ કરું, સેવા કરું અને મારું ભૌતિક દુઃખ જાય, મને લોટરી લાગે, મારું બધું સરખું થઈ જાય, મારું ઇન્વેસ્ટમેન્ટ પાર ઉતરે, મને બધી અનુકૂળતા થાય, આ ક્ષુદ્રતા છે, જીવનની ક્ષુદ્રતા છે. અધ્યાત્મનો માર્ગનું સાધન પકડ્યું છે અને ભિખારાની જેમ યાચવા બેઠો છે. આ કાળક્ષેપ છે, આ સાધના નથી, ટાઈમ ગુમાવે છે. ખ્યાલ આવે છે? 15-15 વર્ષ સુધી ઘોર સાધના કરે છે હઠ યોગીઓ. એટલે કૃપાળુ દેવ કહે છે, સાધન બાર અનંત કિયો તદપી કછો હાથ હજુ ના પડ્યો. અનંત વારનો આ કાળક્ષેપ છે, આ તો એને ટાઈમ ગુમાવ્યો, કશું જ હાથમાં નથી આવ્યું, કઈ હાથમાં નથી. આવું કૌતુક, ઉત્કંઠા, આવી જાણવાની ઈચ્છા, આવી મેળવવાની ઈચ્છા, એ કે છે આ કૌતુક આત્મ પરિણામને વિશે યોગ્ય નથી. કૌતુક આત્મ પરિણામને વિશે યોગ્ય નથી. આવું કૌતુકમાં સાધકે જવું નહીં. જ્યાં ત્યાં ચમત્કાર દેખીને ઢોળાઈ જવું, ઊંધા પડવું, આ સાધકનું લક્ષણ નથી. કૌતુક આત્મ પરિણામને વિશે યોગ્ય નથી. પારાનો સ્વાભાવિક પારાપણો છે, સંયોગ છે. પાછું વળી એમાંથી પારો તો એનું તત્વ છે તો છે જ, પાછું થઈ જશે, પણ એમાં આપણે કંઈ પડવા જેવું નથી. મુંબઈ આસોસુ સાતમ ભોમવાર પત્રાંક 410 ની વાત કરી છે. પ્રગટ આત્મ સ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે. સાહેબ, એમાં કાળક્ષેપ ન કરવો તો કાળક્ષેપ શેમાં કરવો? અમે કાળક્ષેપ શેમાં કરીએ? આ કે છે પ્રગટ આત્મ સ્વરૂપ, જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે. જો આવું પ્રગટ આત્મ સ્વરૂપ હોય તો અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે. અવિચ્છિન્નપણે જરા એમાં ખંડ લાવીશ માં, જરા એમાં અંતર ઊભું થવા દઈશ માં, જરા એમાં એનું છિન્નપણું છેદ આવે, ભેદ આવે એવું કરીશ માં. અવિચ્છિન્નપણે પ્રગટ આત્મ સ્વરૂપને ભજે. એ પ્રગટ આત્મ સ્વરૂપ શબ્દના રૂપમાં હોય, ચિત્રના રૂપમાં હોય, પ્રતિમાના રૂપમાં હોય કે સાક્ષાત દેહના રૂપમાં હોય. દેહના રૂપમાં હોય તો એના આત્માની સામે જોવાનું છે, દેહની સામે નહીં. સદગુરુ એ સદગુરુનો આત્મા સદગુરુ છે, શરીર નહીં. શરીરથી પર દ્રષ્ટિ રાખજે, શરીરથી પર દ્રષ્ટિ સ્વરૂપમાં રાખજે. તને શબ્દમાં પણ સ્વરૂપ દેખાશે, તને ચિત્રપટમાં પણ સ્વરૂપ દેખાશે, તને પ્રતિમામાં પણ સ્વરૂપ દેખાશે, તને પ્રતીકમાં પણ સ્વરૂપ દેખાશે. આ નિક્ષેપા છે જૈન દર્શનમાં, સ્થાપના નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ. જે તત્વ જે સ્થાપનાથી તને જો હસ્તગત થતું હોય તો તે કરજે. પ્રગટ આત્મ સ્વરૂપ એવું હોવું જોઈએ કે એની અંદર આત્મા જેને પ્રગટ છે એનું એ પ્રતીક હોય અને એને એ પ્રતિબિંબિત કરતું હોવું જોઈએ. તો પ્રગટ આત્મ સ્વરૂપ અવિચ્છિન્નપણે ભજવા યોગ્ય છે. વાસ્તવિક તો એમ છે કે કરેલા કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને નહીં કરેલું એવું કંઈ કર્મફળ પ્રાપ્ત થાય નહીં. આ પારો લેવા જવો છે કે સોનું લેવું છે કે રૂપ બનાવવું છે, આ બધી લબ્ધિની ઝંઝટમાં પડશો નહીં. કારણ કે હવે વાસ્તવ્ય સમજાવે છે જ્ઞાની કે આ બધા પ્રયોગમાંથી સાહેબ આ નજરે જોયું ઉડાય છે, તરાય છે, અણીમાં ગણીમાં લીધી સીધી બધી આ તો દેખાય છે, આમ કરે છે, રૂપિયા આપે છે. તો કે જે વાસ્તવિકતા તો એમ છે, પેલા એક સમજી લે, આ બધું ચમત્કાર ભલે રહ્યા બાજુ ઉપર રાખી દે, સૂત્ર સમજી લે. વાસ્તવ્ય તો વાસ્તવિકતા તો એમ છે કે કરેલા કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં. આ સમજી લે પેલા. કર્મ કોણે કર્યા છે? કોકના ભોગવવા છે કે તારા? તે કરેલા છે, તે કરેલા છે તો કોણ ભોગવશે? બીજો ભોગવશે? તો કે ના, તું જ. તો તારા કરેલા કર્મ તારે ભોગવ્યા સિવાય નિવૃત્ત થાય નહીં. આ કઈ શું મંત્ર જાપમાં જપ્યો બિહાડવાનો છે કે 10 લાખ મંત્રોનો જાપ બ્રાહ્મણ કરી લે, 1000 રૂપિયા આપી દે દક્ષિણાના, લાભ તને મળી જાય એમ? એ વાત અહીંયા નથી. અને નહીં કરેલું એવું કર્મફળ પ્રાપ્ત થાય નહીં. જે તે શુભ બાંધ્યું નથી, જે શુભ છે નહીં અને પ્રાપ્ત થાય તને એ પણ મળશે નહીં. એટલે આ મેળવવા માટે આવા સિદ્ધિ યોગમાં પડીશમાં. આ સિદ્ધિ યોગ તો એવો છે કે કોકના હાથ અડે તો સોનું થાય, અને તારા જેવા બેવકૂફ હાથ અડશે તો સોનાનો પથ્થર થઈ જશે, માટીનું ઢેપું થઈ જશે. મીરાએ ઝેરનો પ્યાલો પીધો તો અમૃત થઈ ગયું, પણ તું કોઈનું અમૃત લઈશ માં, તને તો અમૃત પણ ઝેર થઈ જશે, મરી જઈશ. જગતનો ક્રમ તો જુઓ. એ કે છે કે જે નહીં કરેલું એવું કર્મફળ પ્રાપ્ત થાય નહીં. કોઈ કોઈ વખત આ જીવ છે ને શંકા કરે, કોઈ કોઈ વખત અકસ્માત કોઈનું શુભ અથવા અશુભ, વર અથવા શાપથી થયેલું દેખવામાં આવે છે. તે કંઈ નહીં કરેલા કર્મનું ફળ નથી સાહેબ, પણ કોકવાર લાગે છે કે આનો વર એટલે આશીર્વાદ અને સાપ એટલે આણે જે સાપ આપ્યો, એનાથી શુભ અને અશુભ અમને તો દેખાય છે. ત્યાં શબ્દોમાં કોઈ અકસ્માત છે, એ નહીં કરેલા કર્મનું ફળ છે એવું માનીશમાં કે આણે તને આશીર્વાદ આપ્યા એટલે તારું સારું થયું, અને આને તને સાપ આપ્યો એટલે માટે તારું અશુભ થયું. એ અકસ્માતથી એને કહેવાય છે યોગાનો યોગ. આપણે જે નિમિત્તની વાત કરીને એમાં આવું નિમિત્ત પણ હોય, યોગાનો યોગ. યોગાનો યોગથી એવું દેખાય છે, કોઈ કોઈ વાર એવું દેખાય છે, દેખવામાં આવે છે, છતાં સિદ્ધાંત કહે છે તે કંઈ નહીં કરેલા કર્મનું ફળ નથી. એ કરેલા કર્મનું ફળ જ છે, એને આશીર્વાદ મળે એ પણ કર્મનું ફળ છે, અને એને સાપ મળે અભિશાપ મળે એ પણ કર્મનું ફળ છે. કોઈ પ્રકારે એને કર્યું છે, કોઈ પ્રકારે કોઈ પણ પ્રકારે કરેલા કર્મનું ફળ છે. એટલે સાપ અને આશીર્વાદ અને એનાથી ઉત્પન્ન થતું પરિણામ, એમાં મારો કાંઈ વાંક નહોતો, મારો કાંઈ દોષ નહોતો, માત્ર એને મને સાપ દીધો એમાં જ મારું ધનોત્પન્નત નીકળી ગયું, તો કે એવી શક્તિ હજી કોઈને આપણે ઓથોરિટી આપી નથી. આ વિશ્વની રચનામાં એવી ઓથોરિટી કોઈને આપી નથી કે આનું બધું સરસ હોય અને તું કે એટલે વયું જાય, તો એ તો ભગવાન કરતા હવાયો થયો. હવે ઈશ્વરનો અમે તો અસ્તિત્વનો અહીંયા એ પ્રકારે એ અપેક્ષાએ તો અસ્વીકાર કરીએ છીએ કે ના, આ જગત તો શુભાશુભ હૈ, જગત જીવ હૈ કર્માધીના, આ જગત તો જગતના જીવોના શુભાશુભ કર્મનું પરિણામ છે. અમે કોઈ એવા ઈશ્વરની કલ્પના કરતા નથી કે જે આ ઈશ્વરને, જે ઈશ્વર આ જગતની અંદર સુખ આપે અને દુઃખ આપે, તો દુઃખનો દાતા અને સુખનો દાતા ઈશ્વર એવું અમે માનતા નથી. તો એ કોઈ પણ પ્રકારે કરેલા કર્મનું ફળ છે, આ સાપ હોય કે વરદાન હોય, પણ જોગાનુજોગ એવું લાગે છે કે એનું કહેવું અને આમ થવું, એને તને આશીર્વાદ આપવા અને તું બજારમાં ગયો ને તારી લોટરી લાગી ગઈ એટલે તે જોડી દીધું એની આરે, એને તને આ આશીર્વાદ કોઈ પ્રકારનો સાપ આપ્યો અને તારું ઉલટું પડ્યું, પાસા ઉલટા પડ્યા અને તે એની સાથે જોડી દીધું કે જુઓ આની ખિન્નતાને કારણે આવું થયું. તો કે જે અકસ્માત થાય એવું યોગાનો યોગ બને, પણ કોઈ પણ પ્રકારે કરેલા કર્મનું ફળ છે, એ અકસ્માત પણ કરેલા કર્મનું ફળ છે એમ જ માનવું, કોઈ બીજા દ્રવ્યનું એની શક્તિ છે એવું માનવું નહીં, કોઈ બીજાની સત્તા છે એવું માનવું નહીં. આ આત્માની સ્વતંત્રતા કે કોઈ તારું શુભ કે અશુભ કરી શકે નહીં, એમાં નિમિત્ત બની શકે, એમાં નિમિત્ત બની શકે, એ પુષ્ટ નિમિત્ત બને, સાક્ષી નિમિત્ત બને, દ્રષ્ટા નિમિત્ત બને, સંયોગ નિમિત્ત બને, સમવાય નિમિત્ત બને, કોઈ પણ પ્રકારનું બની શકે છે, પણ એ કરી ન શકે, કરી ન શકે. આ વાત કર્મનું ફળ. એટલે બીજો પ્રશ્ન કઈ પૂછ્યો હશે એનો જવાબ આપ્યો છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે એકેન્દ્રિયનું એકાવતારીપણું એ કેવી રીતે, જીવ એકેન્દ્રિયમાં હોય અને એક અવતાર ધારણ કરીને મોક્ષે જાય, આ કેવી રીતે, આ એકેન્દ્રિય જીવ શું ધર્મની આરાધના કરે, શું સાધના કરે, આ કર્મનો ક્ષય કેવી રીતે કરે અને એક જ જન્મ લઈને સીધો હોય જાય, ત્યાં એકેન્દ્રિયમાં તો ક્ષય પણ નથી, એનું શું પ્રાપ્ત કરે. અને ઉદાહરણ કથાનક છે, મરુદેવા માતા, તો એને પૂછ્યું છે પ્રશ્ન કે સાહેબ આ તો સમજાવો કે એકેન્દ્રિયપણાનું એકાવતારીપણું કેવી રીતે સંભવે, ત્યારે કૃપાળુ દેવે એને જવાબ દીધો છે એ પણ અપેક્ષાએ જાણવા યોગ્ય છે. એટલે એમાં સિદ્ધાંત સમજવાનો છે એ અપેક્ષાએ સમજવાનો છે, એકાંતે નહીં. હવે એની અપેક્ષા એકેન્દ્રિય જીવની, એની ભવિતવ્યતાની અપેક્ષા, કાળલબ્ધિની અપેક્ષા, પુરુષાર્થની અપેક્ષા, આ બધી વસ્તુ તો સમાગમે કૃપાળુ દેવે એની અંદર કોઈ પણ પ્રકારનું અહીંયા સ્પષ્ટીકરણ મૂક્યું નથી, કેમ કે એમને સમાગમનો વિષય ગણી લીધો છે. એટલે કે છે એ વાત અપેક્ષાએ સમજવી, એકાંતે એનું સ્વીકાર કે નિષેધ કરવો નહીં. અહીંયા પણ નથી એટલે આપણે અત્યારે એની અપેક્ષા શું છે એ આપણને પણ ખ્યાલ નથી. અહીંયા પત્ર 410 પૂરો થાય છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.